నమోరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవజ్జాయాణం నమో లోయే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణ మంగళం గుండకుండాయో జైన ధర్మోస్తు మంగళం.
ఆత్మానుశాసన మంగళాచరణం. శ్రీ జిన శాసన గురు నమో నానావిధి సుఖకార ఆత్మహిత ఉపదేశ కరే మంగళాచార సోహే జిన శాసన ఆత్మానుశాసన శుద్ధ జాతి దుఃఖ హరి సుఖకారీ సచి శాసన జాకు గుణ భద్ర కర్త గుణ భద్ర జాకు జాని భద్ర గుణ ధారి భవ్య కరత ఉపాసన ఐసే సార శాస్త్ర కో ప్రకాశే అర్థ జీవనీ కో భలే ఉపకార భాషే మిథ్యా భ్రమ వాసన తాతే దేశ భాషా కరీ అర్థ కో ప్రకాశ కరో జాతే మంద బుద్ధి ఉకే భూత అర్థ భాసన జో లక్ష్మీ కే నిలయ రూప ఉన అవినాశీ ప్రభు కో గ్రంథ రచూ ఆత్మానుశాసన భవ్య జనో కో హే శివ కా హే ఆత్మన్ తూ దుఃఖ సే డరతా హర సుఖ కీ వాంఛా కరతా ఇసీలియే మే దుఃఖహారీ సుఖకారీ రచనా కరతా మధుర విపాకీ ఉపదేశామృతయ కటు విభాసిత కటు ఔషధ గ్రాహక రోగీ కించిత్ తూ భయ భీత నహో.
આજે ચૈત્રવદ પાંચમ શ્રીમદ રાજચંદ્રજીનો આજે સમાધિ દિન છે. શ્રીમદ રાજચંદ્રજીનું વ્યક્તિત્વ એક પરમ પ્રભાવક અને વૈરાગ્યપૂર્ણ વ્યક્તિત્વ હતું. આજના વૈરાગ્યના દિવસે આપણે એમના જીવન પ્રસંગોને થોડા યાદ કરીએ એવો ભાવ થયો છે. પછી આપણને સમય અનુસાર આપણે આત્માનુશાસનને આગળ વધારશું. આત્માનુશાસનમાં આપણો વિષય કયો ચાલે છે? કોઈને યાદ છે? મુનિરાજોની દુર્લભતા, એ આપણો વિષય છે અત્યારનો. મુનિરાજોની દુર્લભતા. તો મુનિરાજ એટલે વ્યક્તિ દુર્લભ છે નહીં, એ પદને ગ્રહણ કરવું બહુ દુર્લભ છે. મુનિપદને ગ્રહણ કરવું બહુ દુર્લભ છે. અને આપણે શ્રીમદજીનો જયકાર બોલાવે ત્યારે શું કહીએ? કે મુનિપદની અપૂર્વ ભાવના કરનાર એવા શ્રીમદ રાજચંદ્રનો જય. તો શ્રાવક હતા કે મુનિ હતા? શ્રીઓજી શ્રાવક હતા કે મુનિ હતા? જો વર્તમાન પર્યાયમાં તો ગ્રહસ્થ શ્રાવક હતા, પણ અંદરથી જેવી ઉત્કૃષ્ટ મુનિપદની ભાવના એમને હતી, એમના પદોમાં આપણને ઝલકી આવે છે. એવું લખાણ આવે છે કે એમણે એમના માતા પાસે મુનિ દીક્ષા લેવાની એમણે પરવાનગી માંગી. ત્યારે એમના માતાની તબિયત બહુ સારી નહોતી અને એમને પણ એમના માતા પ્રત્યે બહુ રાગ હતો. તો માતાએ એમને રોક્યા તો શ્રીમદજી પણ મુનિ દશા લઈ ન શક્યા. પણ અંદરથી ભાવના એમની એટલી તીવ્ર હતી, પાછળથી જયારે એમના માતાશ્રી બીમાર પડ્યા તો એમની બાજુમાં બેસીને એમણે અપૂર્વ અવસર આદિની આખી રચના કરી. એવા એવા ઉત્કૃષ્ટ જીવની એક જીવન પ્રસંગોનો સ્મરણ, એની ઝાંકી પણ આપણે લઈએ તો એનાથી પણ આપણને ઘણું ઇન્સ્પિરેશન મળે છે. મુનિ દશા કેવી હોવી જોઈએ એ આપણને ખરેખર એમના જીવનથી પણ આપણને ખ્યાલ આવે છે કે જો શ્રાવકનું જીવન આવું હોય તો મુનિરાજોનું જીવન તો કેવું હોવું જોઈએ. ખ્યાલ આવે છે ને? જો આપણે એમના જીવનમાં થોડા નાનપણથી જે પ્રસંગો જોઈએ, શ્રીમદજીનો જન્મ કારતક સુદ પૂનમ, જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ, એ દિવસે એમનો થયો હતો. ક્યાં જેમનો જન્મ થયો હતો? ભવાણિયામાં એમનો જન્મ થયો હતો, ઈસવીસન 1967. અથવા આપણે આમાં જોઈએ તો 1924 વિક્રમ સંવત 1924. એમના જન્મનું નામ હતું લક્ષ્મી નંદન, પાછળથી એ રાયચંદ કરીને ઓળખાયા અને પછી શ્રીમદ રાજચંદ્ર તરીકે ઓળખાયા. ઘણી જ નાની ઉંમરથી એમની આધ્યાત્મિક પ્રવૃત્તિ હતી અને બુદ્ધિ એકદમ તીક્ષ્ણ હતી. શિવજીના નાનપણના પ્રસંગો આપણે વિચાર કરીએ તો શું યાદ આવે આપણને? કે એમનો ક્ષયોક્ષમ અને એમનું જાતિસ્મરણ, બે પ્રસંગ આપણને યાદ આવે નાનપણથી જ. તેમનો ક્ષયોક્ષમ નાનપણથી ખૂબ જોરદાર હતો. જો શ્રીમદજીનો જન્મ થયો તો વૈષ્ણવ કુટુંબમાં. ક્યાં જન્મ થયો હતો? વૈષ્ણવ કુટુંબમાં. એમના માતાશ્રી હતા એ જૈન સંસ્કારથી, એટલે જૈન કુટુંબથી આવ્યા હતા, એટલે એમને જૈન ધર્મનો પણ પરિચય તો થયો, પણ બાળપણથી એમનો જન્મ ક્યાં હતો? વૈષ્ણવ કુટુંબમાં હતો. પણ એમને જે પાછળથી પોતાની બુદ્ધિના અનુસાર જે બધા સિદ્ધાંતોને વિચારી તપાસીને એમણે જૈન ધર્મ બુદ્ધિથી એમણે ગ્રહણ કર્યો. એમ નહોતો કે પરંપરાએ એમને મળી ગયો એટલે હવે ચલો અહીંયા જ જન્મ્યા છે તો આને જ આપણે સ્વાધ્યાય કરીએ, એમ નહીં. એમણે બધી વસ્તુને વ્યવસ્થિત પરખીને ચકાસીને જૈન ધર્મને એમણે ગ્રહણ કર્યો. જે નાની ઉંમરના આપણે અમુક પ્રસંગો આપણને ખ્યાલ જ છે, લગભગ 7 વર્ષની ઉંમર ગામમાં એક અમીચંદભાઈ કરીને વ્યક્તિનું અવસાન થયું. સૌથી પહેલી વાર શ્રીમદજીએ કંઈ મરણ એવો કંઈ શબ્દ સાંભળ્યો કે કોઈ ગુજરી ગયું, કોઈ મરી ગયું, એટલે એમના દાદાને વારંવાર પૂછે કે દાદા મરી ગયો શું મતલબ? દાદા પહેલા તો એમને શું આ બાળકને હું શું સમજાવું એમ કરીને એને ટાળતા હતા. પછી ખૂબ આગ્રહ કર્યો એટલે એમણે દાદાજીએ પણ કહ્યું કે બેટા મરી ગયા એટલે હવે એ અમીચંદભાઈ આપણી સાથે વાતોચીતો નહીં કરે, હવે હાલશે ચાલશે નહીં. ત્યાંથી જીવ હતો એ અન્ય ગતિમાં વળ્યો ગયો, એટલે હવે આ શરીરને નદી કિનારે જઈને બાળી મૂકવામાં આવશે. આ નાનો પ્રસંગ એને એમના હૃદયપટલ પર એટલો આઘાત કર્યો કે આટલી ક્રૂરતા કે આપણા મનુષ્યને બાળી નાખે એમ. તો એનો મતલબ કે શું આ જે છે એ વ્યક્તિ નહોતા, કંઈક અલગ હતું? ત્યાં એમને પહેલી વાર એવી ચોટ થઈ કે જીવ નામક કોઈ પદાર્થ કંઈક અલગ છે અને આ શરીર કંઈક અલગ છે. જો આપણે સાંભળ્યું તો આપણે બી ઘણી વાર હોઈએ શાસ્ત્રમાં અથવા ગુરુદેશીના પ્રવચનોમાં, પણ જે અંતરમાં એ જે એનો આઘાત લાગે એનું પહેલી વાર એક ભાવભાષણ થાય છે, અને ટોડરનજી ભાવભાષણ શબ્દથી કહે છે, તો ત્યારે જ આપણી માન્યતા બદલાય છે. બાકી તો એ ખાલી કોરું જ્ઞાન ક્ષયોક્ષમ છે. આ જીવ જુદો છે અને શરીર જુદું છે એ તો આપણે કેટલી વાર સાંભળ્યું છે કે નહીં? એ વાત તો આપણે અનંત વાર સાંભળી હોય છે, પણ હું જીવ છું એ નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ગમે તેટલું સાંભળ્યું કેમ ન હોય બધું નકામું છે. આ જ્યાં સુધી શરીર પર પોતાપણું જીવને છે ત્યાં સુધી એનો સંસાર ચક્રનો અંત ક્યારે આવતો જ નથી. એટલે જે પહેલી વાર એમને જે ખટક લાગી ત્યારે આ કંઈક પદાર્થ જુદો છે. આપણને એમનો પ્રસંગ તો ખ્યાલ છે કે નદીના કિનારે એક બાવળનું ઝાડ હતું, એના ઉપર એ 7 વર્ષનો બાળક શ્રીમદ રાજચંદ્ર એ ચડીને દૂર એક જે એ સ્મશાનમાં એ અમીચંદભાઈને પાળી રહ્યા છે એ પ્રસંગ જોઈ રહ્યા છે, અને એનાથી એમને એવું કંઈક ત્યાં વિચારોમાં ચડ્યા અને ત્યાં એમને સૌ પ્રથમવાર જાતિસ્મરણ થયું. પહેલા તો જાતિસ્મરણ નામ થોડું વિકર હતું, પાછળથી જૂનાગઢના એ કિલ્લા આદિને જોઈને એમને એ જાતિસ્મરણ વધારે ખીલ્યું. 7-8 વર્ષની ઉંમર બાળકની, શ્રીમદજી કવિ હૃદય જીવ હતા આપણને બધાને ખ્યાલ જ છે, એમના અનેક પદો આપણી પાસે વર્તમાનમાં પણ મોજૂદ છે. અને પદોની વિશેષતા એ છે કે સાદું સરળ ગુજરાતી અને ભાવો ગંભીર. વાંચતા જઈએ તો કોઈએ સમજાવવાની જરૂર જ ન પડે, એટલું સિમ્પલ એમના પદો, પણ એમાં ભાવો ખૂબ ગંભીર. હવે વિચાર કરો, એ 8-10 વર્ષની ઉંમરનું બાળક, અને એ સમયમાં ત્યારે તો રામાયણ મહાભારત આદિ જે ચાલતું હતું, તો એમણે એના 5000 પદોની રચના કરી. કેટલા ઉંમરના બાળકોએ, એ બાળકે 8-10 વર્ષનું બાળક, ખાલી 8-10 વર્ષનું બાળક. હવે આજે આપણે જોઈએ, આપણા છોકરાઓ અહીંયા રમતા હોય, પાઠશાળામાં આપણે જોતા હોઈએ, હજી તો નાનું નમોકાર મંત્ર આદિ કે આદિ બોલતા શીખતા હોય, અને એમાં એમણે એટલા પદોની રચના કરી નાખી. એટલે શ્રીમદજીનું વ્યક્તિત્વ બાળપણથી જ કંઈક વિલક્ષણ હતું, કંઈક અલગ વ્યક્તિત્વ જ એમનું હતું. જો લઘુ વયમાં જ એમનો ક્ષયોક્ષમ એટલો જોરદાર હતો કે એમણે સ્કૂલમાં જઈને બહુ જાણે ભણ્યું હોય, એમને એવા પ્રસંગો બહુ ઓછા છે. એટલે સ્કૂલમાં ગયા, એમણે ત્યાં શિક્ષક આદિથી ભણ્યું, પણ એમનો ક્ષયોક્ષમ એટલો જોરદાર હતો કે બાકીના બાળકો કરતા જુદા જ કરી આવે. તો જો એમણે જે પદ લખ્યું છે, ભૈયા સ્ક્રીન પે લગાના થોડા, લઘુ વયનો પુરુષાર્થ કરીને છે, વો વેબસાઇટ લગા નીચે જઈએ, બસ એ વાત. જો લઘુ વયનો પુરુષાર્થ, એમાં એક પદ છે, આ શ્રીમદજી પોતે લખે છે કે એમને કેવી રીતના એમણે સ્કૂલનું એટલે બાળપણનું બેઝિક જ્ઞાન એમણે અર્જિત કર્યું. હા, જો લઘુ વયથી અદ્ભુત થયો તત્વ જ્ઞાનનો બોધ, એ જ સૂચરે એમ કે ગતિ અગતિ કહી શો, જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાય. જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસ, કે જે વસ્તુ અતિ અભ્યાસ કર્યા પછી પ્રાપ્ત થવી જોઈએ, વિના પરિશ્રમ તે થયો ભવશંકાશી ક્યાં. મને તો વિના પરિશ્રમે જ બધું પ્રાપ્ત થઈ ગયું છે. બોલો, આ જે જ્ઞાનનો ક્ષયોક્ષમ હોવો, જ્ઞાનનો ક્ષયોક્ષમ આટલો તીવ્ર હોવો કે વિના પરિશ્રમે જ બધી વસ્તુ પ્રાપ્ત થઈ જાય, આ જીવના પુણ્યનો ઉદય કે પુરુષાર્થ? બોલો, શું કહો છો, પુણ્યનો ઉદય કે પુરુષાર્થ? બોલો સર, મુકેશ સર, પુણ્યનો ઉદય કે પુરુષાર્થ? ના ના, એક જવાબ આપો, પુણ્યનો હોય એટલે પુરુષાર્થ એમ નહીં, પુણ્યનો ઉદય કે પુરુષાર્થ? બોલો સ્મૃતિબેન, જો જ્ઞાનનો ક્ષયોક્ષમ હોય પુણ્યનો ઉદય છે, એ જૂના કર્મનું ફળ છે, જે પહેલા પૂર્વભવમાં કરેલો પુરુષાર્થ છે એમાં પુણ્ય બાંધ્યા હતા, એનું ફળ હમણાં મળે છે. ખ્યાલ આવે છે? એમાં શ્રીમદજીની મહાનતા નથી. આપણે ભલે એમના વખાણ સેનાથી કરીએ છીએ કે એમનો ક્ષયોક્ષમ આટલો હતો, શતાવધાનના પ્રયોગ એમણે કર્યા, એમણે આટલી બધી રચનાઓ કરી લીધી, ક્ષયોક્ષમ હોવો એ કાંઈ મોટી વસ્તુ નથી. એમણે શતાવધાનના પ્રયોગ કર્યા ત્યારે એમને ત્યાં લંડનથી બધાએ ઇન્વિટેશન આપ્યું, રાણીએ અને બધાએ, કે તમે એ પ્રયોગ અહીંયા આવીને કરો તો તમારી પ્રસિદ્ધિ બી ઘણી થશે અને પૈસા બી ઘણા કમાશો. ગામડાનો છોકરો નાનકડા ગામડામાં પ્રયોગ કરે તો લોકોના મનોરંજનનો વિષય બને, એના સિવાય શું કમાય? કમાય પણ કાંઈ નહીં, અને પ્રસિદ્ધિ કેટલી થાય? એ ગામડા સુધી. અને લંડન જઈને કંઈક કરે તો દુનિયાભરમાં પ્રસિદ્ધિ થાય, પ્રોફેશનલ શોઝ આદિ થાય, તો પૈસાએ ઘણા મળે. તો ક્ષયોક્ષમ જેનો હોય એ તો આ દિશામાં પણ જઈ શકે ને. ક્ષયોક્ષમ પુણ્યનો ઉદય, પુરુષાર્થ શું કર્યો? ઊંધો, કે ભાઈ હા આગળ બીજા દેશ વિદેશમાં મને પ્રખ્યાતિ કેવી રીતના મળે, વધારે કમાણી કેવી રીતના થાય, ખ્યાલ આવ્યો? તો આ ઊંધો પુરુષાર્થ છે. અને એની સામે શ્રીમદજીએ શું પુરુષાર્થ કર્યો? શ્રીમદજીએ શું પુરુષાર્થ કર્યો? ત્યારે આ અવધાનના પ્રયોગથી મારા આત્માનું શું કલ્યાણ છે? મારા આત્માનું કલ્યાણ કરવામાં તો આ પ્રસિદ્ધિ મને બાધક છે. આજથી એવો નિયમ લઉં છું કે આવા અવધાન મારે કરવા જોઈએ. આને કહેવાય પુરુષાર્થ, ખ્યાલ આવે છે ને? આ ભાવનો પુરુષાર્થ. આજે સમજો કે બોલવાની કળા અથવા કવિતાઓ લખવાની કળા અથવા તો આ કંઈ પણ શોર્ટમાં વાંચીને સમજી જવાની કળા, એ તો પૂર્વના પુણ્યના ઉદય છે, એમાં આપણો કાંઈ પુરુષાર્થ નથી. પણ એ કળાને આપણે ક્યાં યુઝ કરીએ? તમને સમજો કવિતાઓ લખતા આવડતી હોય તો તમે પિક્ચર રંગીત પણ લખી શકો, બરાબર છે કે નહીં? એ ઊંધો પુરુષાર્થ છે. અને એ જ કળાથી તમે ભગવાનની ભક્તિ આદિ પૂજા આદિ લખી શકો, અને એ પુરુષાર્થ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો શ્રીમદજીનો મુખ્ય પુરુષાર્થ શું? કે જે ક્ષયોક્ષમ એમને પૂર્વના પુણ્યના ઉદય મળ્યો હતો, એનાથી એમણે વિવિધ વિષયોનો ખૂબ સ્વાધ્યાય આદિ કર્યો. એવું કહેવામાં આવતું હતું કે શ્રીમદજી આમ પુસ્તક લે અને આમ ખાલી આમ પાના પલટી જાય તો એમને લગભગ બધું આમ ખ્યાલ આવી જાય કે અંદર શું લખેલું છે. એમણે સેંકડો શાસ્ત્રોનો સ્વાધ્યાય એમણે કર્યા હતા, જૈન ધર્મના, અન્ય ધર્મના. જ્યોતિષીવાદ તો મોટા વિદ્વાન હતા, એટલે મોટા જ્યોતિષ કહેવાય. જ્યોતિષ શાસ્ત્રો વાંચ્યા, ત્યારના જે એમની પાસે અવેલેબલ હશે લગભગ બધું જ વાંચી લીધું. એટલે સ્કૂલમાં જઈને કાંઈ ભણ્યા હોય એના કરતા સેલ્ફ સ્ટડી જ વધારે એમણે, જાણે એ અર્જિત એમને થઈ ગયું. હવે જો લગભગ 16 વર્ષની ઉંમરે શ્રીમદજીએ મોક્ષ માળાની રચના કરી હતી. એક એક વસ્તુ તમે જોતા જાઓ, આપણે જેવી રીતના વાત થઈ 8-10 વર્ષની ઉંમરે હજી એમણે રામાયણ મહાભારતની રચના કરી કવિતાના ફોર્મમાં. રામાયણ મહાભારતના ત્યારે એમને કદાચ વૈષ્ણવના સંસ્કાર હશે, કેમકે જન્મ વૈષ્ણવપુરમાં. હવે આ જે મોક્ષ માળાની રચના કરી 16 વર્ષની ઉંમરે, ત્યાં સુધી એમને જૈનના સંસ્કાર ખૂબ ઇન્ગ્રેન્ડ થઈ ગયા હશે. એટલે ત્યાં સુધી એ 6-1 વર્ષમાં એમણે કેટલો સ્વાધ્યાય કર્યો હશે વિચાર કરો. જૈન ધર્મના અનેક શાસ્ત્ર એમણે વાંચ્યા હશે. અને એ જે 16 વર્ષની જે ઉંમરે મોક્ષ માળાની રચના કરી, એ આજે પણ આપણે વાંચીએ તો આપણને એ કાવ્ય રચનાની દ્રષ્ટિએ એકદમ ઊંચા પદો ગણાય. અમદાવાદ બરાબર કે નહીં? જેને કવિતાઓ લખતા આવડતી હોય ને એને વાંચે તો એને એમાં અહોભાવ આવે કે અરે આટલા નાના બાળકે આટલું સુંદર કાવ્યની રચના કરી, કે આપણે પણ જે મોટા મોટા કવિઓ એમાં દોષ ન ગોતી શકે. કાવ્ય રચના તરીકે પણ અને તત્વના એંગલથી પણ, મિનિંગમાં પણ અને એના પોએટિક એંગલથી પણ એમાં આપણને ક્યાંય દોષ ન દેખાય. ખાલી નાની ઉંમર, બોલો 16 વર્ષની ઉંમર, એટલે છોકરાઓ 10th પાસ કરતા હોય. આજના જે છોકરાઓ હોય સમજો 10th પાસ કરતા હોય, એમનું ફોકસ શું હોય? કે હવે આગળ શું ભણવું, અહીંયા જવું, કોમર્સ જવું, સાયન્સ જવું, આર્ટ્સ જવું, એમનો આખો એમ્ફેસિસ ક્યાં હોય? કે હવે હું રિસર્ચ કરું, મારે આગળ શું કરવું છે. અને શ્રીમદજીનું એમ્ફેસિસ ક્યાં હતું? અંદર કેવું આધ્યાત્મિક એમને જોર ઉછળતું હશે કે એમણે એટલા 108 પદની રચના કરવી ઈઝી છે? આજે આપણે એક કવિતાની રચના કરવી હોય ને તો અઘરું પડે, ઈઝી નથી. ક્યાં આવે છે સ્મિત નથી ને? એક ભાઈ હમણાં આવીને મને મળ્યા કે મારે એક જીનવાણીની સ્તુતિની રચના કરવી છે, તમે મને હેલ્પ કરશો? હું 1 વર્ષથી વિચાર કરું છું અને મેં કોન્સેપ્ટ પ્લાન કરી રાખ્યા છે, પણ હવે જરાક એક્ઝિક્યુશન કરું તો તમે જરા એને ચેક કરી આપશો? મેં કીધું હા ચોક્કસ કરી આપીશ. પણ કહેવાનો મતલબ શું છે? એક કાવ્ય લખે છે પણ વિચાર કરે છે. જીવોનો પુરુષાર્થ આપણે મંદ પુરુષાર્થી જીવો છે, ખ્યાલ આવે? એટલે આપણે પુરુષાર્થ આ ગતિએ થાય છે. એવા તીવ્ર પુરુષાર્થી જીવો હોય, એક જે આખું આત્મસિદ્ધિની રચના એમણે કરી, 142 શ્લોક કેટલી વારમાં કરી? 1.5 કલાકમાં રચના કરી. અંબાલાલભાઈ ઓલું ફાનસ લઈને ઉભા છે એ પણ 1.5 કલાક. અને શ્રીમદજી એક ઓલા બેઠકે બેસીને લખતા ગયા, એમને પ્લાનિંગ કરવું પડ્યું હશે કે ભાઈ 142 કડીઓ છે, હું આગળ શરૂઆત ક્યાંથી કરીશ, વચમાં ક્યાં કરીશ, હા પછી એન્ડ મારે શું લખવો છે. અમે જયારે નાટક કે કઈ લખીએ ને કે કઈ આવી રીતના એની અંદર બી કઈ ભક્તિ કઈ લખીએ, તો આટલો અમે જાતનું આખું પેલા એક એનું શું કહેવાય કે આખું સ્ટ્રક્ચર બનાવ્યું. એક એનું એક બોલું કે સમજો 20 મિનિટનું નાટક લખવું છે તો પહેલા તો 20 મિનિટમાં આપણે 10 પેજથી વધારે લખી નહીં શકાય, એટલે મર્યાદા બાંધી દઈએ. એટલે પછી શું કે બહુ ઇલાબરેટ ના થઈ જાય કે ક્યાં ઓલું તમે ડાયગ્રેસ ન થઈ જાઓ, એટલે બાપુ પહેલા એનું માછડું બનાવીએ, આખો સ્ટ્રક્ચર બનાવી દે. આ મંદ પુરુષાર્થી જીવનો આવો પુરુષાર્થ એવું બતાવું છું તમને. પછી એની અંદર ભરતા જઈએ કે હવે જો આમાં આ લખવું છે તો આટલામાં આ લખીએ, આટલામાં આ લખીએ. હવે શ્રીમદજી જેવા તીવ્ર પુરુષાર્થી જીવો હોય એ તો જે અંદરથી ભાવ આવે એ ભાવના અનુસાર લખતા જાય લખતા જાય અને એટલા સુંદર કાવ્ય બની જાય. જે મારા ખ્યાલથી મેં નિમિષભાઈના ઘરે એક બધું ઓરિજિનલ શ્રીમદજીના અક્ષરમાં લખેલું એ આત્મસિદ્ધિ શાસ્ત્ર જોયું, એક આખી ફ્રેમ બનાવી છે એમને, બહુ સરસ છે. એમાં તમને છેકછાક ન મળે ક્યાંક, એમણે ક્યાંક તો છેકછાક એટલે લખતા ગયા હશે પદ. તો હવે જે એમના દોહા છંદ છે તેમાં 32 અક્ષર જ આવી શકે, દેહ છતા જેની દશા 8 અક્ષર જ થાય. હવે બાકીના ગણી લો તમે, વર્તે દેહાતી એ બીજા 8 થશે એવી રીતના, તો ટોટલ 32 અક્ષર થાય. હવે શ્રીમદજી એટલો ઓલું સેટિંગ કરવું પડતું હશે કે નહીં કે હવે આ મિનિંગ લખવો છે તો ત્યાં આ વર્ડું લખવું અને આટલામાં બેસી જવું જોઈએ અને પછી આગળનું પદ લખે, પછી આગળનું લખે. હવે ક્યાંક કંઈક ભૂલ થઈ જાય તો છેકાછેકી થાય કોઈ પાછું, કેમકે જૂના એ જમાનાનો પેન્સિલથી ને બધા આપણને પિક્ચરમાં આવે ને કે કડી બધો કડીઓ હોય, ઇંકનો પોટ હોય ને બધા ડુબાડીને આમ લખતા જાય, તો ક્યાંક છેકાછેકી હોવી જોઈએ કે નહીં. એટલે કહેવાનો મતલબ શું છે, એ જીવોના અંતરના ભાવો કેવા હશે, એ અંતરના ભાવો કેવા હશે કે આવા પદો તો બની જાય છે, બનાવવા જ નહીં પડતા બની જાય છે. જો પૂર્વભાવના સંસ્કાર જુદી વાત છે, પૂર્વભાવના સંસ્કાર જે આપણે પુણ્યનો ઉદય કીધું ને એમાં હોય છે. આ તો આ ભાવના પુરુષાર્થ છે, એ પૂર્વભાવના સંસ્કારથી શું આ ભાવનો પુરુષાર્થ ઢીલો પડી જાય છે. આ ભાવમાં એમણે કંઈ કર્યું કે નહીં, જો સંસ્કાર વાત એક જુદી છે. જેવી રીતના સમજો કે બે છોકરા અહીંયા આવે અને આત્માની વાત સાંભળે, એકને રૂચે ને એકને ન રૂચે. હવે રૂચવું કે ન રૂચવું, ગમવું કે ન ગમવું, એનો પુરુષાર્થ છે કે પુણ્યનો ઉદય છે. જો જ્ઞાનનો ક્ષયક્ષમ કેટલો છે એટલે એને ઉઘાડ કેટલો છે એ તો પુણ્યનો ઉદય છે, પણ હમણાં ગમે છે કે નથી ગમવું એનો પુરુષાર્થ. અને પુરુષાર્થમાં કારણભૂત શું છે તો એમ કહેવાય કે ભાઈ પૂર્વના સંસ્કાર, કે પૂર્વના સંસ્કાર એને એ જાતના હતા એટલે એને આત્માની વાત રૂચી, એને અંદરથી જ આવી. બરાબર, આમ કહેવાની ભાષા છે. પણ જો વર્તમાનમાં પુરુષાર્થ કરે તો પૂર્વના સંસ્કાર કહેવાય, જો વર્તમાનમાં પુરુષાર્થ ન કરે. જેવી રીતના આપણે મહાવીર ભગવાનની સ્ટોરી જોઈ ને પહેલા હમણાં, તો વિશ્વભૂતિનો જીવ ભાવલિંગી મુનિરાજ નિદાન બંધ કરીને ત્રિપૃષ્ઠ નારાયણ થયા તો પૂર્વના સંસ્કાર હતા કે નહીં, ભાવલિંગી મુનિરાજના સંસ્કાર રહે કે નહીં, તો એ ઊંધો પુરુષાર્થ કરીને ગયા ને નરકમાં. તો સંસ્કાર તો ક્યારે કહેવાય, જેવી રીતના સિંહના ભાવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તો પછી આગલા ભાવોમાં દીક્ષા લઈને સાધના વધારીને પોતે પુરુષાર્થ કરે તો પૂર્વના સંસ્કાર કહેવાય. ખ્યાલ આવે ને? હવે ગુરુદેવશ્રીને લ્યો, ગુરુદેવશ્રીએ આ ભાવમાં આટલી ઊંચી સાધના કરી તો પૂર્વના સંસ્કાર કહેવાય. ખ્યાલ આવે છે ને? એવી રીતના આપણે પણ એ જાતની સાધના કરીએ, પુરુષાર્થ કરીએ તો સંસ્કાર કહેવાય. આપણે સમજો, આપણે બધા આ જૈન કુળમાં જન્મ્યા છે, આપણને એટલો ક્ષયક્ષમ છે, આ શાસ્ત્ર સમજવાની રૂચિ છે, એ અંદર આપણને ગમે છે, તો આટલું બધું આપણને જે પ્રાપ્ત થયું તો એ પુણ્યના ઉદય થયું બરાબર, પણ ત્યારે પહેલા કંઈક તો સાધના કરી હશે ને તો આપણને બધાને આવું પ્રાપ્ત થયું છે. એમ જ રેન્ડમલી કંઈક પુણ્યના ઉદય આટલું બધું પ્રાપ્ત ન થઈ જાય. ખ્યાલ આવે છે કે પૂરો ભાવનું કંઈક ને કંઈક આપણો એમાં સાધના હશે. તો હવે આપણે જો આને આગળ વધારીએ તો એ પૂર્વના સંસ્કાર કહેવાય. ખ્યાલ આવે છે કે ચાલો આગળ વધીએ. શ્રીમદજીના જીવનમાં જો શ્રીમદજી આપણે વાત કરીએ, 16 વર્ષની ઉંમરે મોક્ષમાળાની રચના, 19 વર્ષની ઉંમરે એમણે અવધાનના પ્રયોગ કર્યા. 19 વર્ષે એટલે પહેલાથી જ કરતા હતા નાના મોટા ગામમાં. 19 વર્ષે એમના મુંબઈમાં અહીંયા આ સર કાવસજી હોલમાં એ બધાની સમક્ષ થયા. એના પછી એમણે બંધ કરી દીધા. હવે જો આગળ એમના ગૃહસ્થાશ્રમ વિશે આપણને બધાને ખ્યાલ છે, એમાં બહુ અંદર જતો નથી. અને પાછળ જે હીરાના વેપારી થયા એ પણ આપણને બધાને ખ્યાલ છે કે કેવા નૈતિક વ્યાપારી હતા. 2-3 ઉદાહરણ આવે છે કે સામેવાળાને નુકસાન થતું હતું તો પોતે એ કોન્ટ્રાક્ટ જ પાડી નાખ્યા કે ભાઈ તારા નુકસાને હું ધંધો ન કરી શકું, એવા નૈતિક વ્યાપારી હતા. આપણે તો આગળની વાત કરવી છે કે જો એમના કવિ જીવનની આપણે વાત કરીએ થોડી. શ્રીમદજીએ અનેક અતિ ઉત્તમ રચનાઓ કરી છે. એની આપણે જે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત જે પુસ્તક છે એ બધું એમાં સંકલન છે જ. અને આપણે અનેક પ્લેટફોર્મ પર અનેક અનેક પદોનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. જૂના લોકો હોય તો એમના જીવનમાં તો એક દૈનિક નિયમ જ હોય કે 20 દોરાનો, પછી ભક્તામર સ્તોત્ર છે, પછી આવી બધી 12 ભાવનાને આ બધું એ દૈનિક જીવનમાં એ તો કરતા જ હોય. એટલે ઘણા એવા જીવો છે જે શ્રીમદજીના પદોનો સ્વાધ્યાય દૈનિક જીવનમાં પણ કરે છે. હવે જો આગળ મારે 2-4 વસ્તુઓ કેવી છે. શ્રીમદજીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ 24 વર્ષની ઉંમરે. એમણે જે પદમાં લખ્યું છે નીચે ભૈયા ઉપર નીકાળીએ, સમ્યક દ્રષ્ટિ આત્મા તરીકે પદ હતા. જો 19 સેને સુડતાલી છે સમકિત શુદ્ધ પ્રકાશ્યુરે, શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યુરે. ધન્ય રે દિવસ આહો, ધન્ય રે દિવસ આહો. 19 સેને 47 એટલે એમની ઉંમર ત્યારે 24 વર્ષની હતી ત્યારે એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એમના જીવનમાં આપણે થોડુંક અંદાજો લગાવી શકીએ છીએ. શરૂઆતમાં વૈષ્ણવ ધર્મથી એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો. 16 વર્ષથી લઈને એમણે એમની આત્મસાધના લગભગ શરૂ કરી હશે જ્યારે મોક્ષમાળાની રચનાઓને એમને, એટલે ત્યારથી એમને જૈન ધર્મના સંસ્કાર ઊંડા પડવા લાગ્યા. 24 વર્ષની ઉંમરે એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ત્યાં સુધી એમણે સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય, 7 તત્વ આદિનો નિર્ણય, એને રિલેટેડ અનેક સિદ્ધાંત ગ્રંથોનો પણ એમણે સ્વાધ્યાય કર્યો હતો. આપણને ખ્યાલ જ છે પાછળથી શ્રીમદજીએ પરમશુદ્ધ પ્રભાવક મંડળ એની સ્થાપના કરી જેનાથી ઘણા સત્શુદ્ધની પ્રકાશન થઈ રહ્યું છે. એમને શ્રીમદજીએ એમના જે વચનામૃતમાં 20 શાસ્ત્રોની અનુમોદના કરી છે આપણને ખ્યાલ હશે. એમાં 19 શાસ્ત્ર દિગંબર જૈન ગ્રંથોના છે અને એક અત્યંત વૈરાગ્યનો એક શાસ્ત્ર છે, ઉપાસક સંસ્કાર કરીને શ્વેતાંબરનું શાસ્ત્ર છે. એ વૈરાગ્યપૂર્ણ છે એટલે એને ત્યાં રાખ્યું છે. કહેવાનો મતલબ શું છે, જો શ્રીમદજીએ પાછળથી જૈન ધર્મના પણ અનેક ફિરકાઓનો સ્વાધ્યાય કરીને આજે દિગંબર જૈન સંપ્રદાય જ સત્ય છે અને આજે એક શુદ્ધાત્માને પ્રાપ્ત કરવાની એ જે મોક્ષ માર્ગની સાચી કળા છે એ જ સત્ય છે એ એમણે પ્રાપ્ત કરી લીધી હશે ત્યારે જ તેમને 24 વર્ષે સમ્યક દર્શન થયું. પાછળથી જો એમણે જે આ શાસ્ત્રની જે વર્ણન આદિ કર્યું તો એમાં મુખ્ય રૂપે તો કુનકુંદાચાર્યના 5 પરમાગમ આદિ, કુનકુંદાચાર્ય જેટલા અવેલેબલ શાસ્ત્ર છે ને બધાનું નામ એમાં લખેલું છે એ 20 શાસ્ત્રોમાં. જો એમણે શ્રીમદજીએ પોતે જ કુનકુંદાચાર્ય વિશે અમુક ઉદ્ગાર લખ્યા છે, હા જો એ આની ઉપર છે, આવે છે ને હે કુનકુંદાદી આચાર્યો, हाँ, सम्यक दृष्टि आत्मा जो लिखा है ना भैया, उसके ऊपर वाला ही पैराग्राफ है। हाँ, नीचे वाला जो श्रीमद राजचंद्र जी दिगंबर संतों ने नमस्कार करता लिखे थे, मड़ी? हाँ, हे कुनकुंदाजी आचार्य, तमारा वचनों पर, तमारा वचनों पण स्वरूप अनुसंधान ने विषय, तमारा वचन स्वरूप अनुसंधान, स्वरूप अनुसंधान એટલે કે પોતાના આત્માનું અનુભવન, અનુસંધાન જોડવું, સ્વરૂપ અનુસંધાન ને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, તે માટે હું અતિશય ભક્તિથી આપને નમસ્કાર કરું છું। એમ એના ગુણોનું બહુમાન અને સત્કાર વિનય કર્યો છે। શ્રીમદજીના જીવનમાં જીનવાણી પ્રત્યે પણ ખૂબ અહોભાવ હતો, એ આપણને આનાથી ખ્યાલ જ છે। જો આ જીનવાણીની સ્તુતિ પણ એમણે લખી છે, આપણને ગાશું સાથે,
અનંત અનંત ભાવ ભેદ જીવરેલી ભરી, અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે, સકળ જગત એક તારીણી હારીણી મોહ તારીણી ભવાદી મોક્ષ ચારિણી પ્રામાણી છે, ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ, આપવાથી નિજ માથી અપાઈને માની છે, અહો રાજ ચંદ્ર વાળ ખ્યાલ નથી પામતાએ, જિનેશ્વર વાણી વાણી જાણી તેણે જાણી છે।
જિનેશ્વર ભગવાનની વાણી એ ખરેખર આ કાળમાં એક સાક્ષાત પૂજ્ય છે। જિનેન્દ્ર ભગવાન તો પૂજ્ય છે જ, અને સાચા ગુરુવરો પણ પૂજ્ય છે, પણ સાક્ષાત નથી, એ તો પરોક્ષ છે। દિગંબર મુનિ સંતો દેખાતા નથી, અને જિનેન્દ્ર ભગવાન તો વિદેહ ક્ષેત્રમાં અત્યારના છે, ભરત આદિ ક્ષેત્રોમાં છે। મને કોઈકે ક્વેશ્ચન પૂછ્યો અમેરિકાથી કે અમારે ત્યાં તો કોઈ મંદિર નથી, અમારે દર્શન આદિ કરવા હોય, શ્રાવકના છ અવશ્ય કીધા છે, અમારે દર્શન આદિ કરવા હોય તો અમે કેવી રીતના કરીએ? અમારે તો અહીંયા હિન્દુ ટેમ્પલ છે, અને એમાં બધા જ ભગવાનોને મૂકેલા હોય, એની સાથે એક શ્વેતાંબર પ્રતિમા મૂકી છે, હવે અમારે શું કરવું? એટલે મેં એમને કહ્યું, આ જીનવાણી છે ને એ સાક્ષાત પૂજ્ય છે, તમે એને તમારા ઘરમાં, તમારા ઘરમાં ઓલી અપ્રતિષ્ઠિત પ્રતિમાઓ મૂકો નહીં, કે ક્યાંકથી પ્રતિમાઓ ખરીદી લીધી, પ્રતિષ્ઠા કોઈ કરાવી નથી, તો એ તો સ્ટેચ્યુ છે, એ તો તમારે જેવી રીતના ડેકોરેટિવ પીસ ઘરમાં મૂકો, એના જેવું, કડક ભાષા કહું છું પણ એના જેવું છે। જ્યાં સુધી પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી એ પૂજ્ય નથી। આ જીનવાણી સાક્ષાત પૂજ્ય છે, આ સાક્ષાત પૂજ્ય છે, તમે એને ઊંચી જગ્યાએ સરસ મજાનું છવણી આદિથી મૂકો, એ સાક્ષાત પૂજ્ય, એને તમે નમસ્કાર કરી શકો, એની સામે અર્ઘ લઈને પૂજા કરી શકો, આ ફોટાઓને પૂજા થતી નથી। જો જૈન ધર્મના જે વ્યવહાર છે, જે ક્રિયાઓ છે, ભલે ક્રિયાઓમાં ધર્મ માનવો હે છે, પણ ક્રિયાઓ છે જ નહીં એમ પણ નથી ને, તો એ જે જાતના વ્યવહાર છે એ એવા છે। આપણે મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠાની, એટલે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કેમ કરીએ છે? આમ ફોટો મૂકી દે વચમાં તો નો ચાલે। આપણે જેવી રીતના કોઈ પ્રસંગ આદિ હોય તો બહારથી આપણે જીનવાણીને વાંચતે ગાજતે લઈ આવે છે ને, તો એ શું કરીએ છીએ આપણે? એ ખરેખર ત્યાં શાસ્ત્ર, જેવી રીતના ભગવાનને આપણે વિહાર કરીને લઈ જઈએ ને, મંદિરથી આપણે વિહાર કરીને, સમજો ગ્રાઉન્ડમાં પૂજા કરવી હોય તો જીનેન્દ્ર ભગવાનને વિહાર કરીને લઈ જઈએ, ત્યાં અભિષેક આદિ કરીએ બધું, પછી એની પૂજા કરીએ, તો ત્યાં એ ભગવાનને મૂકવાથી હવે આખું મંદિર બની ગયું, એ સાક્ષાત પૂજ્ય છે। એવી રીતના જીનવાણીની સ્થાપના કરવાથી એ સાક્ષાત પૂજ્ય છે। તો એટલો વિનય એ આપણને શ્રીમદજીના જીવનમાંથી એ પણ આપણને ખ્યાલમાં આવે છે। જો આગળ વધીએ, 24 વર્ષથી હજી આગળ વધીએ તો શ્રીમદજીએ અપૂર્વ આની આત્મસિદ્ધિની રચના પહેલા કરી 29 વર્ષે। વચમાં પણ ઘણી બધી રચનાઓ એમણે કરી છે, જો અહીંયા નામ બધા આપ્યા છે, આપણે એટલો ટાઈમ નથી એટલે માં જતા નથી, ખાલી નામ વાંચું છું. વૈરાગ્ય બોધીની ભાવના, તૃષ્ણાની વિચિત્રતા, અમૂલ્ય તત્વ વિચાર, એ તો આપણને ખ્યાલ છે. બહુ પુણ્ય કે રાપુણ્ય થી કેટલા વર્ષની ઉંમરે રચના કરી? 17 વર્ષ. બોલો 17 વર્ષના આપણે જે આપણે કહીએ ને આપણા ટીન છોકરાઓ છે આજકાલના જે ટીન્સ હોય એ લોકોનો ફોકસ ક્યાં હોય? 17 વર્ષની ઉંમરે હરવા ફરવામાં, આ ડિવાઇસીસમાં, સોશિયલ મીડિયામાં, ગેમ્સમાં, એ બધામાં ડૂબેલા હોય. અને શ્રીમદજીએ 17 વર્ષની ઉંમરે કવિતાની રચના કરી એ તો જુદી વાત, પણ અંદર ભાવ કેવા પ્રસ્તુત કર્યા છે કે બહુ પુણ્ય કેરા પુંજથી આ શુભ દેહ માનવનો તો મળી ગયો, પણ તોય આ ભાવચક્રનો અંત આવ્યો ને, તો આનો ફાયદો શું થયો? બહુ સરસ એમના પદો છે. તો જો એ 17 વર્ષની ઉંમર એની રચના કરી, એનાથી આગળ પછી મૂળ માર્ગ રહસ્ય 21 વર્ષે મૂળ માર્ગ સાંભળો જીન અનોરે, એ પણ તમે જોવા જાઓ ને તો ઉત્કૃષ્ટ. જેને પ્રશ્નોત્તર માળા, જેને દ્રવ્ય મૂળ પર્યાય સમજવા હોય એ મૂળ માર્ગની એના પદમાંથી સમજાઈ જાય છે. જ્યારે પ્રશ્નોત્તર માળાના પ્રશ્ન જ એમાં ન લખી દીધા હોય એનું આખું વર્ણન કેવી રીતના છે. પછી જીનવાણી સ્તુતિ, ભગવાનના જે 20 દોરા છે ભક્તિના, એ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના એમણે 29 વર્ષે કરી એની આપણે વાત કરી. અને પરમપદની ભાવના ભાવવું એ અપૂર્વ અવસર એમણે 30 વર્ષેની રચના કરી. જો 24 વર્ષે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એના પછી એની આંતરિક પરિણતિ કેવી થતી જતી હશે એનો તમે વિચાર કરો. 30 વર્ષની ઉંમરે એ આપણે અનાદર એમનો ગોલ પોસ્ટ લઈએ કે એમણે અપૂર્વ અવસરની રચના કરી. અને આપણને ખ્યાલ છે કે એ અપૂર્વ અવસરની રચના એમણે ક્યારે કરી કે મને આવી મુનિ દશા લેવાની ભાવના છે, પણ એની પહેલા એમને એમના માતાજીએ ના પાડી મુનિ દશા લેવાની, ત્યારે એમણે ન લીધી. એટલે એ 29-30 વર્ષની ઉંમરે તો એમને દીક્ષા લેવાના ભાવ થઈ ગયા. એમના વ્યવસાયમાંથી આપણને ખ્યાલ છે કે સમય મળતા અથવા તો એવા રજાના દિવસો આદિ હોય તો ઈડરના જંગલોમાં એવી રીતના એ વયા જતા હતા અને ત્યાં એકાંતમાં સાધના આદિ કરતા હતા. આપણે શ્રીમદજીના જીવન ઉપર તો ઘણા નાટકો બન્યા છે, પિક્ચર આદિ પણ બન્યા છે. એમની એકાંતની સાધના પણ કેવી હશે વિચાર કરો. જંગલોમાં એક રાત જઈને એકલા રહ્યો તો ખરા? જંગલ છોડો, આપણા ઘરમાં એક દિવસ આખો એકલા રહો તો ખરા? આખો દિવસ એકલા રહેવાનું, નો ટીવી, નો ફોન અને નો અધર એન્ટરટેઇનમેન્ટ. એક નિર્ણય લઈને કરો કે હું આટલા એક રૂમ, એક સ્થાન નહીં, ચલો ફ્રીડમ તમને આપ્યું, એક રૂમમાં જ હું રહીશ. જે પણ તમારા ઘરનો સ્વાધ્યાયનો રૂમ હોય એ તમે પિક કરો અને એક આખો દિવસ આપણે એમાં સ્પેન્ડ કરવાનો, એવો નિયમ લઈને એકવાર બેસો તો ખરા. એની અંદર તમે ભગવાનની પૂજા કરો, સવારથી સ્વાધ્યાય કરો, ગુરુદેવનું પ્રવચન સાંભળો, પોતાની સાધના માટે ચિંતન મનન કરો, માળા કરો, જે કરવું એ કરો. શ્રીમદજી તો ધ્યાન આરાધનામાં લીન હતા, પણ આપણે આપણા જીવનમાં પણ કાંઈક તો એના સંસ્કારને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરીએ. જો આજનો એકચ્યુઅલી આપણો આત્માનુશાસનનો વિષય આ હતો, એમાં આપણે ગયા નહીં, પણ એનો વિષય એ છે, મુનિરાજની દુર્લભતાની વાત ચાલે છે તો જે મુનિરાજ આ વિષયોમાં ચંચલ છે, ચંચલ છે એટલે ઇવન એક જગ્યાએ બેસીને સાધના નથી કરી શકતા અને અત્યાધિક વિહાર કરે છે, અત્યાધિક વિહાર કરે છે, એવા મુનિરાજ પણ સમાગમને યોગ્ય નથી. બોલો, એવું ત્યાં લખ્યું છે. આટલી કડક ભાષા કે જેનું મન અંદરથી ચંચલ, ત્યાંની ભાષા તો એક્ચ્યુઅલી આપણને વાંચતા ડર લાગે એવું છે. જે મુનિરાજનું મન સ્ત્રીઓના કટાક્ષમય કામ ભાવથી વિચલિત થયું છે એવા ત્યાં શબ્દો નાખ્યા છે. અને 5 ઇન્દ્રિયના વિષય ભોગમાં જેમનું મન વારંવાર જાય છે, એટલે કંઈક ખાવાનો ભાવ થાય છે, કંઈક ફૂલોની સુગંધ એમને આવી જાય તો એનો ભાવ એમને થઈ જાય છે, કંઈક બીજો મધુર સ્વર એમને કંઈક સંભળાય તો એનો એમને એમાં એમને ગમી જાય છે, તો એવા મુનિરાજ પણ જે પોતાના આત્મામાં સ્થિર નથી રહી શકતા તો એ સમાગમ કરવાને યોગ્ય નથી. એટલી કડક ભાષા છે ત્યાં. આપણે તો શ્રીમદજી પાછા આવે, શ્રીમદજી પોતાની સાધનામાં આવા એકાંત સ્થાનમાં જઈને એવા સ્થિર રહેતા હતા કે આપણને એક પ્રસંગ ખ્યાલ છે ને કે એમના શરીર પર અનેકો મચ્છરો બેઠા હોય પણ એમને ઉડાડવાની પણ એમને વિકલ્પ ના આવે. એ જાતની એકાંત સાધના. જો મુનિ દશામાં જંગલમાં આપણે રહેતા હશું તો આ ફોટામાં તો બધા જંગલ બહુ સુંદર બતાવ્યા હોય, ખ્યાલ આવે છે ને, આ કેટલું સરસ ગુફા છે, પાછળ નદી ઝરણો પર્વતો આદિ છે. વાસ્તવિક જંગલો કઈ નોટ નેસેસરીલી આવા હોય. મુનિરાજના 22 પરિચય આવે છે ને, ક્ષુધા લાગવી, તૃષા લાગવી, એમાં મચ્છરોના ડંખ થવા, કોઈ તિર્યંચો આદિનો ઉપદ્રવ થવો, તો આવી બધી વસ્તુઓ તો બહુ નોર્મલ છે. તો એવી સાધના કરવા માટેની પૂર્વ પ્રેક્ટિસ, એક વિચાર કરો, પ્રેક્ટિસ તરીકે શબ્દ લઉં છું, તો એ શ્રીમદજી આવા એકાંત સ્થાનમાં જઈને એ કરતા હતા. આજે પૂજ્ય ગુરુદેવજી કહેતા હતા કે શ્રીમદજી તો એકાવતારી છે, કે અહીંથી સ્વર્ગમાં ગયા છે, સ્વર્ગથી નેક્સ્ટ ભાવમાં જ્યાં જન્મ લેશે ત્યાંથી એ મોક્ષ પ્રાપ્ત કરશે. તો નેક્સ્ટ ભાવમાં મુનિ દીક્ષા લેશે કે, અને એ મુનિ દીક્ષા લઈને મોક્ષ પ્રાપ્ત કરશે, તો એની પૂર્વ તૈયારી અત્યારથી એમની ચાલે છે. ખ્યાલ આવે? જો આગળ વધીએ છે તો શ્રીમદજીને આપણે જોયું 30 વર્ષની ઉંમરે એમણે અપૂર્વ અવસર એની રચના કરી હતી. આજે અપૂર્વ અવસર એક ગુણસ્થાનના ક્રમના આરોહણનું અને મુનિ દશાની ભાવનાનો સૌથી ઉત્કૃષ્ટ કાવ્ય ગણાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ એમના પર અનેક સ્વાધ્યાયો કરેલા છે. શ્રીમદજીને એવી ભાવના હંમેશા રહેતી કે આજે તત્વજ્ઞાન મને પ્રાપ્ત થયું છે, એ લોકોને કેવી રીતના પ્રાપ્ત થાય. એટલે એમણે એમના જીવનમાં પોતાની દશા વ્યક્ત કરાવવા માટે સ્પેશિયલી 2 ફોટા ખેંચાવડાવ્યા છે. એમના જીવનના લગભગ એમ સમજો આપણી પાસે આઈ થિંક 2 જ ફોટા અવેલેબલ છે મારા ખ્યાલથી જ્યાં સુધી. આગળના જીવનના અનેક પેઇન્ટિંગ્સ અવેલેબલ છે, ફોટા નથી. લગભગ ફોટા તો 2 જ છે, એક જ્યાં પાછળ પદ્માસન મુદ્રામાં છે એ, અને એક નીચે જે આપણે પ્રતિમા જે બનાવ્યા છે ખડગાસન મુદ્રામાં એના જેવો એક ફોટો છે. એ 2 ફોટા એમણે ખાસ ખેંચાવ્યા કે લોકો એને જોઈને પણ કદાચ થોડાક એક રીતે ઇન્સ્પાયર થાય. એમના જીવનના અંતિમ સમયોના અંતિમ ક્ષણોનો થોડો વિચાર કરીએ. એમને એક સંગ્રહણી નામનો રોગ હતો, એને કારણે બેઝિકલી સંગ્રહણીમાં તમારા શરીરમાં કાંઈ ટકે નહીં, જે પણ તમે ખાઓ એનાથી કાંઈમાં ન્યુટ્રિશન એડ ન થાય. એટલે ધીરે ધીરે શરીર લીન અને લીન થતું જાય અને ધીરે ધીરે બેઝિકલી એ બધા અંગો કામ કરવાના બંધ થઈ જાય. એ જાતના એમને રોગ હતો. 33 વર્ષની ઉંમરે એમનું આ ભવનું આયુષ્ય અહીંયાથી પૂર્ણ થયું. એમની સમાધિ રાજકોટમાં થઈ છે, ત્યાં એમનું સમાધિ મંદિર આદિ પણ બનેલું છે. મારે તો એમના જીવનના અંતિમ ક્ષણો જે છે એને થોડા યાદ કરવા છે. અંતિમ ક્ષણોમાં કોઈ પણ વિચલિત થઈ જાય કે આ શરીરનો હવે નાશ થવાનો છે, આ જે પરિવાર આદિ મળ્યા છે મારા વગર એમનું શું થશે, હવે એમની ઉંમર 33 વર્ષ, તો એમના વાઇફની ઉંમર અને એમના છોકરાઓની ઉંમર તો હજી નાની હશે કે મારા પછી આમનું શું, આપણું મેજોરિટી જીવન કેમાં જાય છે, કે ફ્યુચરનું પ્લાનિંગ કેવી રીતના કરશું, મારા માટેનો મેડિકલ ઇન્સ્યોરન્સ, મારા માટેનો લાઈફ ઇન્સ્યોરન્સ, કે ભાઈ મારા પછી પરિવારજનને બધું મળે. આપણું બધું પ્લાનિંગ પણ એટલું હોય કે ભાઈ બેંક અકાઉન્ટમાં આને નોમિની નાખો ને, ઓલામાં આને આ નાખો ને તે નાખો, વીલ કરી નાખો ને, કે મારા પછી શું, અરે આપણા પછી તો આ મનુષ્ય ભાવમાં અહીંયા શું ચાલી રહ્યું છે એને આપણે શું લાગે હોય, આપણે તો પરભાવમાં જઈને આપણું ત્યાંનું જીવન ચાલુ થઈ જાય છે, ત્યાં નવા કુટુંબીઓ મળી જાય, ત્યાંના નવા ઋણાનો બંધ આપણા ચાલુ થઈ જાય. હજી તો અહીંયા આપણો ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ થયો કે ન થયો, ત્યાંના આપણા પુણ્યનો ઉદય ચાલુ થઈ જાય છે, મને કો અહીંયા ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ થાય કે નહીં એ કોના પુણ્યના ઉદય? આપણા પુણ્યના ઉદય કે પરિવારજનના? આ તો જો થોડું લાઈટ કરવા માટે, પણ શ્રીમદજીના જીવનમાં સાધના આરાધનાની એટલી ઉત્કૃષ્ટતા હતી કે એમને એ અંત સમયે કોઈ યાદ ના આવતા પોતાના આત્માની સમાધિ માટે લીન થયા. એમણે પોતાના ભાઈને છેલ્લે છેલ્લે કહ્યું હતું કે ભાઈ મનસુખ દુઃખી ના થતો, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આ એમના છેલ્લા શબ્દો છે. એમનો જે સમાધિ થઈ, આજે ચૈત્રવદ પાંચમના દિવસે બપોરના 2 વાગે એમની સમાધિ થઈ. આગલા દિવસથી જેમની તબિયત જરા બરાબર નહોતી, તો આપણને એક જે એનું ફેમસ ખ્યાલ છે રાજકોટમાં એમનું એ બધું પાર્ટ જેવું છે, એ પાર્ટ ઉપર એમને સુડાવ્યા હતા. તો એ લગભગ આગલા દિવસના બપોરથી જ કે ઇવન સવારથી જ, હા સવારના 10 વાગ્યાથી એમાં એકાંતમાં મૌનપણે એનામાં પોતાના ચિંતન મનનમાં લીન હતા. આજે સવારે લગભગ, એટલે જે દિવસે એમની આયુષ્ય પૂર્ણ થયું એ દિવસે સવારનું આ વાક્ય છે કે મનસુખ દુઃખી ના થતો, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થયો. મનસુખ એમના નાના ભાઈ બહેન. હા, બાને દિલગીર થવા ન દેતો, એ જાતનું એમનું છે. એમનો એક અંતિમ સંદેશ આપણા બધા માટે છે, જે એમના 2 પદો છે. આપણે બધા એ પદને સાથે લઈશું. ભાઈ એકદમ લાસ્ટ ને લીધી છે નીચે, આ તો બધાને આવડે જ છે. આમ તો સુખ ધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તત જ્ઞાનમની પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પર કે વર કે જય જો શ્રીમદજીના પદોને સમજીને જે એનો વાસ્તવિક અર્થ કાઢી શકે તો એ શ્રીમદજીના હૃદયને પકડી શકે. આજે શ્રીમદજીના વચનામૃતમાં ઘણી જગ્યાએ એવા શબ્દો આવે છે કે એક પરમ ગુરુને તમે ગોતી લો તો, સદગુરુને તમે ગોતો તો એ તમારું કલ્યાણ કરશે. અને એમના જ અન્ય પદમાં, પત્રોમાં એમણે લખ્યું છે કે સદગુરુ એ આપણો શુદ્ધાત્મા, એ આપણો આત્મા જે આપણા માટે ગુરુ છે. જો કોઈ અન્ય ગુરુ કે કોઈ અન્ય જીવ, કે ફોર ધેટ મેટર એક જીવ બીજા જીવનું કાંઈ કરી શકતું નથી, એ જ તો જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત છે. એટલે જે આપણને દેવશાસ્ત્ર ગુરુ અથવા વિદ્યાગુરુ આદિ બધા પૂજ્ય છે, આદરણીય છે, કેમ કે એ આપણને ધર્મનો માર્ગ શીખવાડે છે, પણ તો પણ એક જીવ અન્ય જીવનું કંઈ કરી શકતું નથી, એ સિદ્ધાંત તો આપણને એક પાયાથી આપણને બેસેલો હોવો જોઈએ. જો આ જે પદ છે, આ પદનો ભાવ શું છે એ જો કોઈ સમજે તો એ શ્રીમદજીના હૃદયને બહુ ઇઝીલી સમજી શકે છે. જો અહીંયા લખ્યું છે, આપણે એમાં વાંચવામાં નથી જતા, પણ જો સુખ ધામ અનંત સુસંત ચરી, એવું કયું પદ છે જે અનંત ગુણોનું ધામ છે? એવું કયું, એવી કઈ વસ્તુ છે જે અનંત ગુણોનું ધામ છે? આ શુદ્ધાત્મા, આ આત્મા જ અનંત ગુણોનું ધામ છે. અને એ આત્મા કેવો છે કે જેને સુસંત પણ ચાહે છે. સુખધામ અનંત સુસંત ચહી, જેને સંતો પણ ચાહે છે. દિન રાત રહે તદ ધ્યાન નહીં, કે દિવસ રાત કોના ધ્યાનમાં રહે છે? સંતો પણ, કે પોતાના શુદ્ધાત્માના ધ્યાનમાં રહે છે. પર શાંતિ અનંત સુધામય, સુધા એટલે અનંત સુખરૂપ જે છે, અનંત સુખ અને શાંતિ જેમાંથી નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે, જેનો કોઈ અંત નથી, એવા પદને હું પ્રણમું છું. પ્રણમું પદતે વર્તે છે, એવા પદને હું પ્રણમું છું, એવું પદ મને વર્તે અને એવા પદનો જય હો. હા, અત્યંત શાંતિ એમ, આ કદાચ પેલું ટાઈપિંગમાં એવું થયું હશે, પ્રશાંતિ છે. હા, વિશેષ શાંતિ, જે અયંત સિદ્ધ દશા હોય તેમાં અનંત ચતુષ્ટય પ્રગટે છે, અનંત જ્ઞાન, અનંત દુઃખ, અનંત સુખ, અનંત વીર્ય, અનંત દર્શન. અનંત સુખ જે છે ને, તો અનંત સુખ એ અનંત શાંતિમય છે. એટલે એની એ જે પ્રગટતા એ ક્યાંથી થાય છે, કે પોતાના શુદ્ધાત્માથી થાય છે. એટલે જો શ્રીમદજીના જીવનમાંથી આપણે કંઈ લેવું હોય તો એમના જીવનની જે સાધના આરાધનાની ઉત્કૃષ્ટતા છે, એ સાધનાની ઉત્કૃષ્ટતા. એક શોધક જીવ કેવી રીતના ધર્મને શોધતા શોધતા અનેક પંથોમાંથી છેવટે જે મૂળ માર્ગ સુધી પહોંચીને પોતાનું પણ કલ્યાણ કરે છે અને અંતમાં મુનિ દશાની કેવી ભાવના ભાવે છે, તો એ આપણે પણ આપણા જીવનમાં ગ્રહણ કરવા યોગ્ય છે. અને એમનું અનુકરણ કરીને આપણે પણ આપણું કલ્યાણ કરીએ એવી ભાવનાથી અહીંયા વિરામ લઈએ છે. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ આનંદ ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ, વંદના શત બાર. બોલો અનેકાંતમય દ્વાદશાંગી જીનવાણી માં. હાલતા ચાલતા સત્ય સમાન સમસ્ત મુનિરાજો નો અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિની રચના કરનાર કૃપાળુ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય.